કલણ કાલે આપણે તમે ભજન ગયું એટલે ફણગો ફૂટે એટલે કદાચ આપણે ચર્ચા રાખીએ અને ભાઈ જે ફણગો ફૂટ્યો તે એની અંદર બીજ રહેલું એને લીધે તેવી રીતે આ તમે આપણે જેમ કહેતા હતા કે એ આત્મા જે ચેતન છે તે એક વાર બહાર ફેલાવો થાય એ પાછું અંદર જાય બહાર ફેલાવો જાય ને અંદર જાય એવું ચેતન નું બીજ તો દરેક માં રહેલું
દરેક
તો એ ચેતન તરફ જવાની જે ગતિ છે એ દરેક માં રહેલી જ છે
દરેક માં રહેલી છે હવે આપણે ધારો કે આપણે અમારા જીવ દશામાં છીએ હવે જીવ દશામાં હોવા છતાં કોક વખત આપણને ભાવ જાગૃત શુભ કરવાની સદભાવ કરવાની સારા કર્મ કરવાની બીજાનું ભલું કરવાની પણ કેટલીક વખત વૃત્તિ જાગે છે કોઈક વખત એવો ભાવ થઈ જાય છે કે જયારે કોઈ સંકલ્પ વિકલ્પ પણ ન હોય એવી સ્થિતિ પણ જો આપણે પ્રતકરણ આપણું તટસ્થતાપૂર્વક પ્રતકરણ એની રીતે કરીએ તો આપણા હાલના પ્રકૃતિના જીવનમાં પણ કોઈ કોઈક ફળ એવી જાગે ત્યારે એ ફળ જાગે છે એ જ બતાવી આપે છે કે આવામાં માત્ર આપણે પ્રકૃતિ છીએ એમ નથી જો માત્ર એટલી પ્રકૃતિ નરદમ એટલી પ્રકૃતિ હોય તો આ જાગત નહીં આ જાતની સેન્સ ન જાગત એ આપણે બુદ્ધિથી સમજીએ તો પણ કબૂલકાર થાય છે એટલે આવું કોઈ પ્રકૃતિથી ઉર્ધ્વ પ્રકારનું પણ કંઈક બીજ આપણામાં છે એને આત્મા નાખો ચેતન નાખો ગમે તે નાખો અથવા કોઈ કહો પણ એવું કંઈક છે તત્વ હવે એ તત્વ તરફ જો આપણને એવું ભાન થયું બુદ્ધિથી માત્ર એટલી કોરી બુદ્ધિથી કે માત્ર આ દ્વંદ્વ એટલે કે દ્વંદ્વ એટલે કે એકબીજાના તદ્દન એકબીજાથી ઓપોઝિટ કરણ એટલે સત અસત પાપ પુણ્ય નીતિ અનિતિ પ્રકાશ અંધકાર એમ એકબીજાથી તદ્દન વિરોધના જે પાસા એ દ્વંદ્વ અને ગુણ સત્વ રજસ ને તમસ આ બેની બનેલી પ્રકૃતિ એનાથી પણ બીજું કોઈ તત્વ છે એટલું બુદ્ધિથી જો આપણે સમજ્યા તો પછી એને અનુભવવા માટેનો જો જેને ખરેખર ધગધગતી તમન્ના વાળું દિલ જાગે છે વોલ્કેનિક એસ્પિરેશન થાય છે તે એને એ તરફ એનું મનન ચિંતન વિશેષ ને વિશેષ છે જેનું જે પ્રકારનું મનન ચિંતન અને તે એક ધારું કન્ટિન્યુઅસ જેનું રહે છે એ ચિત્ર છે તેને તેનું આર્ધ મળે છે અત્યારે કોઈ પણ સાયન્સ નો શોધખોળ વાળા જે છે તેમાં ને તેમાં જ બ્રહ્મમાં ગમે તે પ્રવૃત્તિ કરતા હોય અમે મેડમ ક્યુરી નો ફિલ્મ જોવા ગયો કરાંચીમાં હતો ત્યાં તો એના ફિયાન્સ સાથે ફરવા બીચ પર જતી હતી ત્યારે પણ એના મનમાં એ જ પેલો એનું શોધખો કરતી હતી સિનેમા જોતી હતી પણ એના મનમાં એ જ પાછો જઈને અર્ધ સિનેમા છોડીને એના પેલા
બોલાવી
એનું સતત એક ધારું કન્ટિન્યુઅસ મનન ચિંતન જેનું જે વિષય પરત્યું તેનું એને હાથ મળે આ એક સાયકોલોજીકલ ટ્રુથ ત્યારે પેલા ચેતન પરત્વનું રાખે છે મનન ચિંતન જાણતા નથી ચેતન શું છે તે પણ આપણે પ્રકૃતિથી બીજી જાતનો અનુભવ કોઈક વખતે અજાણી પડે પણ આપણને થાય છે એ આપણે આપણા નિત્ય બરોજના વ્યવહારમાં આપણે જાણીએ તે જાણ્યું છે તેના પરથી આકર્ષણ થયું હવે એ કેટલાકને જે આકર્ષણ થાય છે એ આકર્ષણ પછી જબરદસ્ત ધીરે ધીરે કરીને કારણ કે નિત્ય બરોજ રોજ બરોજમાં એ તરફની જ એની પ્રવૃત્તિ છે એટલે પેલું આકર્ષણ પણ એનું વધતું જાય છે એ આકર્ષણ જેમ જેમ વધે છે તેમ તેમ એ વધારે એકાગ્ર થતો જાય છે અને એકાગ્ર જેમ જેમ એકાગ્ર થયો તેમ એ કેન્દ્રિત થાય છે ત્યારે પછી પેલું હાર્દ એને મળે છે એ હાર્દ મળે છે એટલે આનંદનો પાર નથી રહેતો એને એવી રીતે કોઈ પણ વિષયમાં આવી રીતે એનું મનન ચિંતન એક ધારું કન્ટિન્યુઅસ રહે અને એમાં ડેપ્થનેસ આવે અને ઉડાણ ઘણું આવે તો પછી એનું હાર્દ એને મળે છે કોઈ પણ વિષયમાં આવું એટલે આ પ્રકૃતિમાં આપણે ભલે હોઈએ પણ આપણી આ પ્રકૃતિની સાથે સાથે પણ આ ચેતન રહેલું જ છે માત્ર એટલી પ્રકૃતિ હોત તો અનંત પ્રકારના ફેરફારો આ જગતમાં જે થઈ રહેલા છે ફેરફારો આપણે જોઈએ છીએ તે થાય છે ખરા આ પૃથ્વી એની જ રહેતી હોય છે તો પણ 50-60 વર્ષ જુઓ તો કઈ ને કઈ ફેરફાર થયેલા આપણા રોજબરોજના જીવનમાં પણ અનેક ઠેકાણે ફેરફાર થતા આપણે અનુભવે આપણા પોતાના જીવનમાં પણ અત્યારથી જન્મ્યા અત્યાર સુધી અનંત ફેરફાર થયેલા આપણે આપણા જીવનમાં પણ જોઈએ છીએ એટલે ફેરફાર જે થાય છે એ જો કંઈક અંદર એવું મોમેન્ટમ ના હોત, એવી કોઈ ગતિ ના હોત, અને ગતિ એટલી જ કોઈ ગતિ હોત તો આપણને આમ ફેર ના કરે. એક ચક્ર ની ઉપર બ્રાહ્મયન સર્વ યંત્રાણી ગીતામાં કહેલું છે કે અને હું એના ચાકરા પર મૂકીને બધે ફેર ના કરું છું, એવી રીતે ફેરા કરો. પણ એમાં નવીનતા કશું ને કશું, ભલે પ્રકૃતિનું ક્ષેત્ર હોય પણ નવીનતા અંદર આવતી જાય છે. અને આમાં જોવા જઈએ તો આપણે રોજબરોજની એની એ જ ક્રિયા કરીએ છીએ, જડ રીતે કરીએ તો છે. પેલો જેમ ઘાંચીને બેલ અને શું કે ઘાંચીનો ઘાણી, એ ઘાણીને આગળ પાછળ કરો બળજો ફર્યા કરતો, એવી રીતે આગળ બધી પ્રવૃત્તિ આપણે એ પ્રવૃત્તિ લીધેલી પ્રવૃત્તિમાં જ આપણે રમમાણ રહ્યા કરીએ છીએ. તેમ છતાં આપણને એમાં રસ, જો રસ ના હોત તો એમાં આપણું મન રહ્યું ના હોત. એ રસ ઇન્ટરેસ્ટ છે, એ જે ઇન્ટરેસ્ટ, એ જે રસ છે એ પોતે બ્રહ્મ છે, એ પોતે ચેતન છે, એ રસ છે. માટે આપણે એમાં એકની એક જ જાતનું રૂટીન પાછું, એકનું એક રૂટીન છે. તેમ છતાં આપણને એમાં રસ છે, માટે એમાં આપણે પોરવાયેલા રહીએ છીએ. ત્યારે જે રસ છે એ ચેતન છે. તો પ્રકૃતિ તારી છે, બધે તને લઈ જશે. સલામતી માં જ્ઞાન નથી, અનુભવ નથી. સલામતી જ આછું બધા જીતી લોક શોધે સલામત. પછી કેવી રીતે નબળા થાય?
મોટા આ ઉદ્યોગો છે ચલાવવા જે એને હોય ને, એને પણ સલામતી ના જોઈએ,
એને પણ ના જોઈએ.
સલામતી હોય તો ઉદ્યોગ થઈને
ડાઉન જાય ને.
એને હંમેશા કઈ ને કઈ નવું પડ્યા જ કરવું
પડે.
નવું પડવું એટલે તમારે રિસ્ક કરવું જ પડે.
સંશોધન
કરીએ એની પાસે લાખો રૂપિયા જો ન ખર્ચીએ અને કઈ નવું ના ફળ્યું તો એની સ્થિતિ બનાવ્યા કરી તો ધીમે ધીમે ડાઉન જઈને ખરાબ થઈ
જાય.
એ પણ એટલું
એમાં સાહસ લેવું જ પડે,
લેવું જ પડે.
સાહસ ના લો તમે તો ખરા ગયા મચવા.
સાહસ લેવું જ પડે, નવી નવી વસ્તુ બનાવી જ કરવી પડે.
અત્યારે
આ દવાના ઉદ્યોગમાં મુશ્કેલી આવી છે, પણ એક જાતનું અમારા માટે નવું બળ છે.
એ વાત
એના લીધે નવી નવી વસ્તુ મંડ્યા છીએ, બે ચાર પાંચ વર્ષે નહીં ફળી કાઢી.
સારું થશે
અને એમાંથી કઈક નવું નીકળી
આવ્યું. જરૂર વાત સાચી. એ વખતે હિંમત ને આનંદ
અમારે
મને ગમે છે. આ વાત સાચી છે, એટલી બધી સાચી છે કે આધ્યાત્મિક માર્ગ ને માટે આમ જ છે. સલામતી માં નહીં રહો તમે સાહેબ. જો તમે પ્રોગ્રેસ ઈચ્છતા હો તો સલામત માં બિલકુલ નહીં રહો. આગળ પાછળના જીવો નો સાથ નહીં મળે તમને સાહેબ. એમાં
મુશ્કેલી છે જ મોટા.
એમાં સાથ નહીં મળે.
સલામત
એકલા જ જવાનું છે. કારણ કે ટાગોરે ગાયું એકલો જાને એકલો જાને એકલો જાને રે, કે એને લખેલું ગાંધીજી. ત્યારે આ દાંડી કુચ શરૂઆત કરવાના હતા ત્યારે એને લખેલું ગાંધીજી પર. તો તને કોઈ સાથ નહીં આપે, તું તારે એકલો જ આવે. કારણ કે આ એકલા જવામાં જ મરદાની છે સાહેબ. જવું સલામત સ્થિતિમાં કોઈ દિવસ રહેવું નહીં, સમજો માણસ. હું તો એ ડૂબ્યો જ એમ છું.
મોટા નિશ્ચિંતતા, સ્પષ્ટતા એ બધું જિજ્ઞાસા થી આવે, તે મનન ચિંતન થવાથી આવે.
મનન ચિંતન થવાથી, અને જયારે મનન ચિંતન થાય એક જ વિષય પરત્વીનું, પછી એક જ વિષય પરત્વીનું મનન ચિંતન થાય એટલે એમાં આપણો રસ વધે. જીવંતો જીવતો જાગતો ચેતનાત્મક રસ એમાં પ્રગટે. એથી કરીને એ રસને કારણે પછી આપણી જે પહેલા જે એક અભ્યાસને કારણે એકાગ્રતા છે, અભ્યાસ સતત થયા કરવાને લીધે જે એકાગ્રતા છે, હવે એમાંથી પછી રસ પેદા થાય. અને રસને લીધે જે એકાગ્રતા થાય છે એ એકાગ્રતા બહુ જુદા જાતની છે. પેલો જે અભ્યાસ છે ને મથામણનો જે અભ્યાસ છે એને લીધે જે એકાગ્રતા થાય છે, અને એ એકાગ્રતા પણ વિસ્તાર પામતી હોય છે. કોઈ કશું સ્થિતિસ્થાપક રહેતો નથી. વિસ્તારને પામવાની સ્થિતિનું જે તે કંઈ હોય છે, જેમ ક્રોધ થયો હોય પણ વિસ્તાર પામે છે, લોભ થયો એ પણ વિસ્તાર પામે, કામ થયો એ પણ વિસ્તાર પામે. આ બધું જે તે વૃત્તિ જે છે જીવ જીવદશાની પ્રત્યેક વૃત્તિ કે પ્રત્યેક ટેન્ડન્સી કે વલણ એ વિસ્તારને ગતિશીલ છે, વિસ્તારને પામે છે. એવી રીતે આજે મથામણના અભ્યાસને કારણે જે એકાગ્રતા છે એ પણ વિસ્તારને પામે છે. પરંતુ એમ કરતા કરતા એમાં જે રોજબરોજનો કાળ વધે છે ત્યારે પછી એમાંથી અભિમુખતા થઈ જીવતી જાગતી એક અભિમુખતા જાગે છે. એના લીધે એમાં આપણો રાગ થાય છે, અનુરાગ થાય છે, અને એમાંથી રસ જાગે છે. અને રસને કારણે જે એકાગ્રતા થાય છે એ એકાગ્રતા જુદા પ્રકારની, અને પેલા મથામણના અભ્યાસને કારણે જે એકાગ્રતા થઈ એ જુદા પ્રકારની. જ્યારે રસ જાગે છે, ત્યારે રસ જાગે છે એ રસ આત્માનો મૂળ સ્વભાવ અથવા તો આત્માનું જે સ્પષ્ટ વ્યક્તિકરણ મેનિફેસ્ટેશન કે જેના વડે ઓળખી શકાય, કે જેમ માણસ લક્ષણ વડે ઓળખાય, માણસ એની સ્થિતિ વડે કઈને ઓળખાય, એની પાસે શીશી અસ્ખ્યામતો છે એને લીધે ઓળખાય, એવી અનેક કારણોથી માણસનો સ્વભાવ, એની પ્રકૃતિ, એની સ્થિતિ આ બધું ઓળખાય. તેવી રીતે આત્માને ઓળખવા માટેનો મુખ્યમાં મુખ્ય પ્રત્યક્ષ આંગળી ચીંધીને બતાવી શકાય એવું એક લક્ષણ હોય તો એ રસ છે. માણસને કઈ બાબતમાં કેટલો કેવા પ્રકારનો કેટલો ઊંડો રસ છે એ જો જાણી શકીએ આપણે તો એને તરત જ ઓળખી કે આ માણસ આ પ્રકારનો છે. એ રસ એ મોટો વાત છે. અને રસ વિના, રસ એ જીવનના પ્રત્યેક તબક્કામાં પ્રત્યેક સ્થિતિમાં રસ છે. રસ ન હોય તો માણસ ક્ષણવાર જીવી શકે નહીં. ઇવન ઇન પ્રકૃતિની નિમ્નમાં નિમ્ન એવી વૃત્તિઓમાં પણ એને રસ છે, અને વૃત્તિઓમાં રસ હોવાથી જ એ પ્રકારથી માણસ જીવે છે. એવી રીતે જયારે ઉર્ધ્વમાં આપણે જઈએ છીએ અથવા તો એ જિજ્ઞાસા જાગે છે ત્યારે પ્રકૃતિથી ઉર્ધ્વમાં જવાને માટે આપણે જો મનન ચિંતન આપવું રહે તો પ્રકૃતિથી આપણે ઉર્ધ્વમાં જઈ શકીએ. પ્રકૃતિ ને પ્રકૃતિનું જો મનન ચિંતન રહે તો પ્રકૃતિમાં ડૂબેલા રહ્યા કરીએ. એટલે આપણે ચેતનને જો આપણે અનુભવવું હોય, ચેતનમાં આપણો રસ લગાડવો હોય, ચેતન પરત્વેની આપણી ટેન્ડન્સી જીવતી જાગતી આપણે કરવાની હોય તો પ્રકૃતિથી ઉર્ધ્વ પ્રકારનો જે વિષય છે એનું મનન ચિંતન કરવું જોઈએ. હવે એમાં એક ફ્લોસ હોય છે, તર્ક દોષ, કે સારું પ્રકૃતિ તો આપણી પકડમાં છે, આપણી નોલેજમાં છે, આપણા જ્ઞાનમાં છે, આપણી સમજણમાં છે, કે એને તો પકડ કરી શકીએ આપણે, એની આપણને ગ્રીપ આવી શકે. પણ જે આ ચેતન છે એ કંઈ આપણા ગ્રીપમાં, ઇન્ટેલેક્ચ્યુઅલ ગ્રીપમાં પણ આવી શકે એવું નથી. તો એનું મનન ચિંતન શી રીતે કરવું, કેમ કરવું, શું એને શું મતી વખતે આપણા કન્સેપ્શનમાં શું લાવવું, એવો તર્ક થાય છે આપણને. ત્યારે આપણા શાસ્ત્રકારો અનુભવીએ જોયું કા તો સામાન્ય બધા જીવોની જ આ મુશ્કેલી છે, ત્યારે એ લોકોને કોન્ક્રીટ શું આપવું આપણે. કોન્ક્રીટ જેમ પ્રકૃતિના લક્ષણો એ કોન્ક્રીટ છે ને એનાથી ઇન્ટેલેક્ચ્યુઅલ ગ્રીપ એની આવી શકે છે. જયારે ચેતનની શરૂમાં તો ઇન્ટેલેક્ચ્યુઅલ ગ્રીપ એને આવી શકે એમ નથી ત્યારે, અને એને જવું છે ચેતન પરત્વની અભિમુખતા પ્રગટાવી છે એ વાત સાચી. ત્યારે એ જો અભિમુખતા પ્રગટાવી છે વાત સાચી હોય તો એની પાસે કોઈ પ્રકૃતિથી ઉર્ધ્વ પ્રકારનું કોઈ સાધન જોઈ છે. ત્યારે એ સાધન શું અને એના એની એની બુદ્ધિની પકડમાં આવી શકે એવું સાધન કયું, એના વિશે આપણે લોકોએ પછી વિચાર કર્યો. અને તે સર્વસામાન્ય બધાને જ લાગુ પડે એવું કોમન જોઈએ, ત્યારે એ પરથી વિચાર્યા કે આ ભગવાનનું સ્મરણ જપ એ કરવું, કે બધા યજ્ઞોમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે જપ યજ્ઞ. પછી કે ભાઈ આ બધાને કઈ લાગુ નહીં પડે, બધી પ્રકૃતિ વાળા બધા નોખા નોખા હોય, સ્વભાવ નોખા નોખા હોય તો બધાને સામાન્ય રીતે ઠીક છે, આ ભગવાનનું સ્મરણ એ જપ એનું નામ એ બરોબર છે, એ જેને લેવું હોય તે લે, અને પોતપોતાની અભિમુખતા પ્રમાણે એ પણ ભગવાનનું નામ જેને જે રૂચે તે લે. પણ પછી એને લાગ્યું કે ભાઈ હા આ બધાથી નહીં લઈ શકાય. ત્યારે એને બધા બીજા માટે ભાઈ તમે પ્રાર્થના કરો, તમારે જે જોઈએ તે, ઇવન જે માં છે, માની પાસે બાળક છે તે બધું માજા કરે. બાળક અને માં એનો જયારે મૂડ હોય સારો હોય તે મને કંઈક લઈ આપે, નહીં તો પછી ત્યારે ના લઈ આપે. પણ ભગવાનને એને આપણે એવું હોતું નથી, માને તો એનો મૂડ રાજીમાં હોય તો બાળક ત્યાંથી આણી આપે, નહીં તો ના આણી આપે. ત્યારે ભગવાનને આપણે એવી વાત હોતી નથી. એટલે આપણા લોકો કહ્યું ભાઈ તમે પ્રાર્થના કરો, પહેલાં શું માગો, તમારે જે ડિમાન્ડ હોય તે વાત કરો. ત્યારે કે આપણે માગીએ ને ફૂલફિલ ના થાય, તો તો કે બધી બાબતો આપણે સંસાર આપણી માપસ માગીએ છીએ તે બધી ફૂલફૂલ માં કરતી હોતી નથી, તેમ છતાં આપણે માગવાનું બાળક છોડી દેતું નથી. માની પાસે કેવી રીતે ભગવાનની પાસે આપણે પ્રાર્થના કરો, માગો એની પાસે, એક રસ્તો સીધો. પછી કે ભજન કીર્તન કરો, સત્સંગ કરો, સત્સોબત કરો, સત્કર્મ કરો, પરમાર્થ કરો, ત્યાગ કરો, આ બધા સાધનો એને બતાવ્યા કે આમાંથી કોઈ પણ તમને અનુકૂળ પડે, સાનુકૂળ થાય એવું સાધન કરો, અથવા તો કોઈ એવી પ્રેક્ટિસ કરો. ઉર્ધ્વ માર્ગે જવાને માટે પ્રકૃતિથી ઉર્ધ્વ પ્રકારની કોઈ એવું સાધન તમે કરો, અભ્યાસ કરો સાધનો. પણ એ અભ્યાસ કરો એટ ધેટ વેરી મોમેન્ટ, એ અભ્યાસ જે સાધન જે તમે કરતા હો એ સાધન કયા હેતુ માટે, શું એનાથી આપણને ફલિત થવાનું છે સમજીને એના હેતુની સભાનતા તે સાધન કરતી વખતે આપણામાં જીવતી જાગતી ચેતનાત્મક રહેવી ઘટે. હેતુ આ સાધન આપણે કયા હેતુ માટે, શા સાધન. દાખલા તરીકે અમને પહેલા સાધનામાં તો ગુરુ મહારાજ કે આસન સિદ્ધ થવું જોઈએ. સર મને એમ થાય કે આસન તો આ પગ વાળીને પલાઠી વાળીને બેઠા, હવે એમાં શું, આ તો જડ છે, હવે એમાં શું મોટી આ બધું, આના પર આટલું બધું ચોક આપે છે. હવે તે તો કાળ એવો કે પૂછાય નહીં, તમારી મેળે સમજો. હવે મેળે તો મને સમજ ના પડે, હું તો એમ તો કાતો જડ છે, હવે આમાં શું મોટી વાત છે. પણ ધીરે ધીરે કરતા કરતા મને સમજણ પડી કે અચળપણું, નિશ્ચળતા, નિશ્ચય, પાવર ઓફ ડિટર્મિનેશન આમાં આવે છે કે જે આપણે બધું શરીરનો આધાર ને પ્રકૃતિ બધું ચંચળ છે તેમાં આપણે આવી રીતે સ્થિર થઈએ, એ બહુ મોટી વાત છે. એનાથી આ ગુણ આવા આવે એ મને સમજણ પડી. ત્યારે એવી રીતે જે કોઈ આપણે, તમે કાજુતીબેન કંઈક સાધન કરે છે એ મને ખબર, એમને કહી હતી પણ કે જે સાધન કરતા હોઈએ એ સાધનમાં પ્રકૃતિથી ઊંધો પ્રકારનો હેતુ કયો છે એ આપણે સમજી લેવું. ભલે આપણે તેમાં તમારા એમાં ના આવ્યું હોય એજ્યુકેશન ફીસમાં, પણ આપણે સમજવું કરવું આપણી બુદ્ધિથી એ સાધન કયા હેતુથી કરીએ છીએ. એ હેતુની જો સભાનતા ન રહી તો એ કર્મ જડ છે, એ કર્મ જડ થઈ જાય. એટલે હેતુની સભાનતા ઇસેન્શિયલ. ત્યારે આ બધા સાધન, આ બધા કયા કે જપ છે, સ્મરણ છે, પ્રાર્થના છે, ભજન કીર્તન છે, સદવાંચન છે, સત્કર્મ છે, પરમાર્થ છે, ત્યાગ છે, આ બધું કરતા રહો, એ છે. આ છે બહુ સામાન્ય, આ કે સાધન એવા મોટા નથી કે જેનાથી એકદમ આપણને ચેતનનો અનુભવ થાય. પણ આ પ્રકૃતિથી ઉર્ધ્વ પ્રકારના છે, એ જો કરતા કરતા એમાં આપણો સમયનો ગાળો વધાર્યા કર્યો અને એમાં એકાગ્રતા થઈ તો એકાગ્રતામાંથી કયા બીજા સાધન કરવા એ આપનારે આપણને સૂચે છે. એમાં કોઈને પૂછવા પછી આપણે જવાની જરૂર નહીં. એક તો આપણી અભિરુચિ પ્રકૃતિથી ઉર્ધ્વ પ્રકારના વિષયમાં આપણી અભિરુચિ વિશે જેમ જેમ જાગતી જાય છે તેમ તેમ આપણે આપણા સાધનમાં પણ આપણને એકાગ્રતા થતી જશે. અને જેમ પેલી અભિરુચિ જેમ જેમ જો વધતી ગઈ અને વધારે કાળ એમાં જવા લાગ્યો અને પછી તો કર્મ કરતા કરતા જીવનના સ્થૂળ વ્યવહારના આપણા શરીરને, કુટુંબને, પરિવારને, આપણી પ્રવૃત્તિને પચાવવાને માટે જે પ્રવૃત્તિ આપણે લીધેલી છે એ પ્રવૃત્તિ કરતા કરતા પણ આપણા પ્રકૃતિથી ઉર્ધ્વ પ્રકારના વિષયમાં આપણી અભિરુચિ વધતી જશે. કારણ શું કે આપણે જીવનનો આદર્શ, નેમ, ધ્યેય આ બધું આ પ્રકારનું કર્યું છે અને એમાં આપણો પ્રાણ પ્રગટે એટલા માટે આપણે અમુક અમુક પ્રકારના સાધનો કરીએ છીએ. અને એ સાધનમાં હેતુની સભાનતા રહેતી હોવાથી હેતુની સભાનતા રહે એનો જે મર્મ, એનો જે હાથ, તો શું છે કે હેતુની સભાનતા ત્યારે જ રહે કે એક તો બુદ્ધિ સંકળાયેલી હોય. બુદ્ધિ સંકળાયેલી જો એની સાથે ના હોય તો હેતુની સભાનતા તો રહી જ ના શકે, એટલો બુદ્ધિ સંકળાયેલી હોય. અને બુદ્ધિની સાથે પ્રાણ જોડાયેલો છે અને પ્રાણ જોડાયેલો હોવાથી, બુદ્ધિ જોડાયેલી હોવાથી અહમ પણ સાથે જ, કારણ કે ગતિ કરાવે. અને મન છે તે એના ઉપર સંકલ્પ વિકલ્પ કરીને એકાગ્રતા થાય છે ત્યારે મન પણ સાથે રહે છે અને મનના સંકલ્પ વિકલ્પણા ત્યાં આગળ ઘટે છે. એકાગ્રતામાં મનના સંકલ્પ વિકલ્પણા ઘટે એટલે શું થાય છે કે પ્રકૃતિનો જોશ પણ એમાં હેતુની સભાનતામાં નરમ પડ્યા કરતું રહે છે. થોડા ઘણા ઉછે કરોડમાં 2%, એ કરોડમાં 5 કે 7 અંક ગણી એટલું પણ ઓછું થાય પ્રત્યેક એકાગ્રતા વખતે. એવી અનેક વખત એકાગ્રતા જાગે પણ એ એકાગ્રતા જાગવામાંથી ધીરે ધીરે કરીને આપણા અભ્યાસમાં આપણને અભિરુચિ વધતી જાય છે. કારણ કે એકાગ્રતા થઈ એટલે કે મનાજીકરણ એટલો સમય શાંત રહ્યા. એ આપણી બુદ્ધિ સ્વીકારી શકે એવી હકીકત છે. એટલે જેટલો વખત એ શાંત રહ્યા મનાધિકરણ એટલો વખત પ્રકૃતિની જે આપણા પર ગ્રીપ છે, પકડ છે, એ એટલા બહુ થોડા પ્રમાણમાં હિમાલય આગળ તલ જેટલી મોડી પડી. એમ એક પ્રોસેસ ચાલ્યા કરે. આવો ત્યારે પ્રોસેસ ચાલ્યા કરતા ચાલ્યા જતા જતા પ્રકૃતિની પકડ એમ કરતા કરતા મોડી પડે ત્યારે પછી એમાં આપણને રસ જાગે છે. કારણ કે આત્માનો મુખ્ય ગુણ એક રસ છે. એ રસ જાગ્યો કે પછી સહજ આવી જાય આપણને. પછી આપણે એફર્ટ ત્યાં નથી રહેતો. રસ જાગે એટલે સહજ બની જાય. ત્યારે એમ કરતા કરતા આજે અપેક્ષાના વિશે પ્રશ્ન પૂછો તો એટલે આવી રીતે સાધન નો અભ્યાસ કરતા કરતા જે નિશ્ચળપણું, નિશ્ચિતતા, ભય, પાવર ઓફ ડિટર્મિનેશન આ બધા ગુણ પ્રગટે છે. એ બધા ગુણ ને કારણે જિજ્ઞાસાવીને તો આ થાય નહીં કશું. ત્યારે એ બધા ગુણને વડે કરીને આપણના આપણા આધારમાં આ પ્રકારના નિશ્ચિંતા, નિશ્ચળપણું, પછી પાવર ઓફ ડિટર્મિનેશન આ બધા ગુણ પ્રગટે છે. એની લીધે પેલા સાધનને આપણે અભ્યાસને પકડી રહી શકીએ છીએ.